एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाल संपादित रचनावली पठन शैलेश 115 जड़ लेखक मलयासूरी रामकृष्णन। वृक्ष हजी मनुष्यनो आदर्श रह्यो छे। फळ आवता गर्व कर्या वगर एनू नमी जवू, स्वार्थ वगर छायो आपवो, वातावरणमां प्राणवायु भरवो વગેરે કૃત્યો તો અનુકરણ કરવા પાત્ર છે જ, પણ માથા પર આકાશ ઝીલીને એક જગ્યાએ મૂળિયા નાખી વૃક્ષ જે એની જડ પકડે છે એનો મહિમા કદાચ આજના મનુષ્યની નજરમાં ખૂબ વધી ગયો છે। ઉદ્યોગ અને કોર્પોરેટ ક્ષેત્રે હાઈટેક અને ઇન્ફોટેકની વચ્ચે જીવતો મનુષ્ય વિશ્વના એક ખૂણેથી બીજે ખૂણે હાફળો ફાફળો અંધાધૂંધ દોડી રહ્યો છે। એને પગ વાળીને કે પનાઠી વાળીને પોતા તરફ નજર કરવાની ઘડીની ફુરસદ નથી। યાંત્રિક પુનરુત્પાદનના ઢગલાઓ વચ્ચે વસ્તુએ પણ એનું મૂલ્ય ગુમાવ્યું છે। વાપરો અને ફેંકો, ફેંકો અને વાપરો। કોઈએ આપેલું ફૂલ કે કોઈને દીધેલી ભેટનું તો આ બધા વચ્ચે કેટલું મૂલ્ય હોય? દેશ વળી શું છે, ગામ શું છે, વતન કઈ ચીજ છે, ઘર કઈ બલા છે? મનુષ્ય મૂલ્ય વગરનો, મૂળ વગરનો જ્યાં છે ત્યાં જાણ્યો છે। આવા કપરા સમયમાં મલયાલમ ભાષાના લેખક મલયાસૂરી રામકૃષ્ણનની જડ વેરુલ નવલકથા કલ્પનામાં તો કલ્પનામાં આશ્વાસનનો એક રમ્ય ટાપુ રચી આપે છે। આમ તો 1928માં જન્મેલા રામકૃષ્ણનને ઘણી પ્રગતિશીલ વાર્તાઓ લખી છે અને પોન્ની, યક્ષી, અંચુસેન્ટ, યંત્રમ વગેરે લોકપ્રિય નવલકથાઓ પણ આપી છે, પરંતુ મનોવિજ્ઞાનના અભિગમથી અને વ્યંગની વિશેષ શક્તિથી જડ નવલકથાનું સ્થાન નોખું છે। વતનનું ઘર વેચવા નીકળેલો નાયક ઘર વેચવાનો વિચાર માંડીવાળી આધુનિક જીવનશૈલીની સંકુચિત આત્મકેન્દ્રી સ્વાર્થી વૃત્તિમાંથી મુક્તિ મેળવે છે, પણ સાથે સાથે ભૂતકાળના સમૃદ્ધ સંવેદનોમાં પહોંચીને ભવિષ્ય માટેના નવા પુરુષાર્થનો સંકલ્પ કરે છે, એ આ નવલકથાનો વિષય છે। નવલકથાનો નાયક રઘુ છે। અત્યંત ગરીબ પરિવારમાંથી માંડમાંડ આઈએએસ કક્ષાએ પહોંચેલા રઘુને એક ધનાઢ્ય ઉદ્યોગપતિ પિતા મોટા દહેજ સાથે પોતાની પુત્રી ગીતા પરણાવે છે। રઘુના પરિવારને ગીતાનો પરિવાર અમુક નજરે જ જોતો હતો અને પૂરા આદર વગર વર્તતો હતો, પણ તેમ છતાં રઘુની બંને બહેનો અમુલ્લુ અને લક્ષ્મીએ કડવો ઘૂંટ ગળે ઉતારી લીધો હતો। રઘુનો પરિવાર મંડાયો, ગીતા ક્લબ જીવનમાં રચી પચી રહી। પતિના હોદ્દાનો એને ગર્વ હતો, પોતાના બાળકો પડોશીઓ સાથે હળેમળે એ એને પસંદ નહોતું, રીતભાત માટે એ પૂરતી કાળજી રાખતી। એવામાં પતિ પત્ની વચ્ચે નવું મકાન બનાવવાની બાબતમાં ચડભડ શરૂ થઈ। પત્નીની ઈચ્છા હતી કે માત્ર સરકારી પગાર કે લોનમાંથી તો તદ્દન સાધારણ મકાન જ બને, પણ જો ગામની જમીન અને ઘર વેચી નાખવામાં આવે તો પોતાના પિતાની અને પોતાની પ્રતિષ્ઠા પ્રમાણેનો મોટો બંગલો તૈયાર થઈ શકે। શરૂમાં રઘુનું મન આમ કરવા રાજી નહોતું। એને થતું કે મદ્રાસમાં ઉછરેલી ગીતાને ગામની અને ઘરની મમતા નહીં સમજાય, પણ વારંવારની ઉશ્કેરણી પછી રઘુને પત્નીના કહેવામાં કંઈક તથ્ય જેવું લાગ્યું। રઘુ પોતાની કારમાં ગામ જવા નીકળી પડે છે। ગામ પહોંચતા પહેલાં રસ્તામાં એક નાના કસ્બામાં રઘુ પોતાના વકીલ કાકાને મળવા થૂબે છે અને વાતચીતમાં કાકા પણ એને ઘર જમીન ન વેચવા માટે સમજણ આપવા પ્રયત્ન કરે છે। રઘુ અંધારું થઈ જશે એવું બહાનું કાઢી તરત ત્યાંથી રવાના થાય છે। ગામમાં રહેતી રઘુની બંને બહેનોના પરિવાર રઘુની કાર આવીને થોભે છે તેથી ખુશખુશાલ થઈ જાય છે, પણ અચંબામાં પણ પડે છે। બંને બહેનો રઘુના બાપદાદાની જમીન પર થોડે થોડે અંતરે રહેતી હતી. પિતાએ અમૂલને જમીનનો જે હિસ્સો આપેલો એમાં એણે ઘર ચણાવી દીધેલું. પણ લક્ષ્મી તો દમિયલ શિક્ષક પતિ સાથે લાકડાના તૂટ્યા ફૂટ્યા ઘરમાં જ રહેતી હતી. જમીન પરનું મુખ્ય મકાન પરદાદા આદિનારાયણે પોતાની દેખરેખમાં દેશી ઈંટોથી મજબૂત બંધાવેલું હતું. અમૂલુને ત્યાંથી રઘુ લક્ષ્મીને ત્યાં પહોંચ્યા અને ત્યાંથી ગોળ નાખેલી કોફી પીને સ્નાન કરવા નદી તરફ ગયો. સ્વચ્છ નદીના શીતળ જળનો અનુભવ એને પ્રફુલ્લિત કરી દે છે. એને વિચાર આવે છે કે મદ્રાસની ગીતા સ્નાનને માટે બાથટબથી વધીને કઈ નદીની કલ્પના કરી શકે. નાતા નાતા રઘુ ભૂતકાળના સ્મરણોમાં ખોવાઈ જાય છે. બહેન અમૂલુની આર્થિક સહાય ન મળી હોત તો એ આઈએએસ ક્યાંથી થયો હોત? સ્નાન પછી રઘુએ અમૂલુને ત્યાં ભોજન કર્યું. દરમિયાનમાં ઘર જમીન વેચવાની વાત આવતા બેન બનેવી એના પર તૂટી પડે છે. અમૂલુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ રીતે ઘર જમીન વેચવા એ અક્કલનું કામ નથી. ભોજન પતાવી રઘુ લક્ષ્મીને ઘેર સુવા જાય છે. ત્યાં એને કબાટમાં દાદાની તલવાર નજરે પડે છે. એની મૂઠ આકર્ષક હતી. આ તલવાર રઘુને દાદાના સ્મરણમાં લઈ જાય છે. અમૂલુએ આઈએએસ થવામાં કરેલી આર્થિક સહાય, અમૂલુએ કહેલા વચનોમાં રહેલી સચ્ચાઈ, આ બધું છતાં રઘુના મનમાં હજી ઘર જમીન વેચવાની ઈચ્છા તીવ્ર છે. એને ખબર છે કે અમૂલુ જીભની તેજ છે, પણ એનું દિલ ખાસું ઉદાર છે. અમૂલુ ને ત્યાં પહોંચી ભાણેજ સાથે જમીન પર ચક્કર લગાવતા રઘુ ભાણેજને જામફળ અંગે પૂછે છે. તે સાંભળતા અમૂલુ રઘુ પર કટાક્ષ કરે છે અને રઘુ બગડે છે. પણ પાછળથી એને ખબર પડે છે કે જે ઠેકેદાર જોડે એ વેચાણની વાત નક્કી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે તે અમૂલુના સૂચનથી જ આવેલો હતો. ત્યારે રઘુને બહેનની મોટાઈ અને પોતાના નાના મનનો ખ્યાલ આવે છે. ઠેકેદાર સાથે જમીન સોદા માટે ફરતા ફરતા રઘુના મનમાં અનેક ભૂતકાળના સંવેદનો ખડા થાય છે. પિતાના મૃત્યુ વખતે ચિતા માટે કપાયેલા આંબાના થડિયાને જોઈને રઘુ વધુ ભાવવિહ્વળ બને છે. આ બાજુ આધાર વિનાની થઈ જશે એ વિચારથી બેચેન બનેલી લક્ષ્મીને રઘુ પોતે એની વ્યવસ્થા કરશે એવું આશ્વાસન આપે છે. ત્યારે લક્ષ્મી જણાવી દે છે કે મુંબઈમાં મામૂલી નોકરી કરતા દીકરા સાથે એ રહેશે, પણ રઘુની ભીખ નહીં લે. આ બધા પ્રસંગોથી રઘુના મનમાં એક વાત દ્રઢ થતી આવી કે મનુષ્ય અને વૃક્ષ બંનેના મૂળ જમીનમાં હોય છે. પોતે પોતાનું મૂળ કાપવા તૈયાર થયો છે એવો રઘુને અનુભવ થાય છે. એનું મન હવે નવી દિશામાં દોડી રહ્યું છે. એ પોતાની જમીનને સુધારીને ખૂબસૂરત બાગમાં પલટવા અને એની વચ્ચે એક પોતાનું મકાન બનાવવા વિચારે છે. રઘુ લક્ષ્મીને વચન આપે છે કે એ જમીન નહીં વેચે અને ડૂસકા ભરેલા અવાજમાં એણે અમૂલુની માફી માગી. એને થાય છે કે અસલી તથ્ય જાણવામાં એને કેટલા બધા દિવસો લાગ્યા.